ಶ್ರೀ ಕುಂದಕುಂದ ಆಚಾರ್ಯ ವಿರಚಿತ ಪರಮ ಅಧ್ಯಾತ್ಮ ಪರಮಾಗಮ ನಿಯಮ ಸಾಹಜಿ એમાં શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર ઉપર આપણે ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું. એમાં ફરી ગુરુદેવશ્રી આધારના શ્લોકમાં ખાસ તો એના ઉપર માયાનો મિથ્યાત્વની વાત લીધી, એના પછી લોભની વાત કરી અને એના પછી 116 નંબરની ગાથાથી વાત કરી. આપણને ઘણી વાત એમાં તો આવી ગઈ. મોક્ષની અભિલાષા પણ મોક્ષમાં બાધક છે. કાલે જેમ આવ્યું તો સમ્યક દર્શનની પર્યાય પણ સમ્યક દર્શનનો વિષય નથી. જીવનમાં ક્યારે પણ આપણને આવી સૂક્ષ્મ ઉપયોગથી તત્વની વાતને સ્વીકારી નથી. આપણે કદાચ સાંભળી લીધી છે, ધારણામાં લીધી છે, અનુમાનમાં લીધી છે, પણ અંતરંગ પ્રણમનનો જે પુરુષાર્થ જોવે એ રૂચિના અભાવે થયું નથી. 11 અંગ ભણી ચૂક્યા એમાં શું ખામી રહી હશે? પણ અંતરંગ જે રૂચિના પ્રકારથી એનો ઉપાડ થવો જોઈએ એ જીવનમાં ક્યારેય કર્યું નથી. અહીંયા પ્રાયશ્ચિતમાં એક સામાન્ય પ્રાયશ્ચિત એટલે શું? આજ તો 116 ગાથામાં કંઈક જુદી રીતે અર્થ લીધો. પ્રાયશ્ચિતની સંધિ વિચ્છેદ કરીને કયા શબ્દો બે લીધા? પ્રાય પ્લસ ચિત્ત, અને પ્રાયનો એટલે આપણે લગભગ લઈએ. અહીંયા પ્રાયનો શું અર્થ લીધો? ઉત્કૃષ્ટપણે. અને ચિત્ત એટલે શું લીધું? બોધ લીધો. કોણ છે ઉત્કૃષ્ટ બોધ? કોણ છે ઉત્કૃષ્ટ બોધ? પ્રાય પ્લસ ચિત્ત ઇઝ ઇક્વલ ટુ ઉત્કૃષ્ટ બોધ. કોણ છે? પોતે જ શુદ્ધાત્મા પ્રાયશ્ચિત સ્વરૂપ છે અને એના આશ્રયે જ આજ લીધું ચેતન ચૈતન્ય અને એનું બોધ, દ્રવ્ય ગુણ અને પર્યાય છેલ્લે છેલ્લે ત્રણ લીધા ને. તો એ પોતે જ આત્મા કેવો છે? પ્રાયશ્ચિત સ્વરૂપ છે, ઉત્કૃષ્ટ બોધ સ્વરૂપ છે. અથવા એના આશ્રયે જે પ્રણતિ થાય તો એનો જે પહેલાં બોધ સ્વરૂપ એનો ગુણ છે, પોતે ઉત્કૃષ્ટ ચૈતન્ય સ્વરૂપ એ પદાર્થ જ્ઞાન એનો ગુણ છે અને એના આશ્રય પ્રણમન થાય એ યથાર્થ જેને કહીએ. શું નામ આપ્યું છે અધિકારનું? નામ શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત. પોતે જ પ્રાયશ્ચિત સ્વરૂપ છે અને એના આશ્રય પર્યાયમાં આ પ્રગટ થાય છે. એમાં આપણે થોડીક શરૂઆતથી જઈએ. પ્રાયશ્ચિત અધિકાર કઈ ગાથાથી શરૂ થયો છે? 113 પેજ નંબર 225 છે, ગાથા 113. એમાં છે ને એનું ટાઇટલ છે, હવે સમસ્ત દ્રઢ કર્મ ભાવ કર્મ નો કર્મના સંન્યાસ છે. એ જ પાના ઉપર, 225 પાના ઉપર, 113 ગાથાની ઉપર છે ને, કે હવે એટલે કે હવે આ ગાથામાં સમસ્ત દ્રઢ કર્મ ભાવ કર્મ તથા નો કર્મનો સંન્યાસ. સંન્યાસ એટલે ત્યાગ. એના હેતુ બુદ્ધ શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર કહેવામાં આવે છે. અને આ રીતે આપણને શું લાગે છે? પ્રાયશ્ચિત એટલે શું? પ્રાયશ્ચિત એટલે શું? ત્યાગ. પ્રાયશ્ચિત એનો જ કરીએ ને, દોષનો ત્યાગ ન કરીએ ને પ્રાયશ્ચિત નહીં. હા, એને કબૂલાત કરીને પછી રાખીએ કે ત્યાગ કરીએ? જો આખી શૈલી અહીંયા પહેલા નાસ્તિકથી લે છે અને આજે જે આવ્યું એ કેવું આવ્યું? આખું અસ્તિત્વ આવ્યું. અત્યાર સુધી જે ગાથા થઈ ને એની શરૂઆત જે ફરી તો એટલા માટે છોડી લઈએ. જેમ 113 ગાથામાં કોની નાસ્તિ લીધી? આથી વ્રત સમિતિ સંયમ શીલ ઇન્દ્રિય રોધરૂપ જે ઇન્દ્રિય જે એનો આપ્યો એના બધાનો નિષેધ. એમ વ્રત પાંચ વાર સમિતિ એ બધાના એ વિકલ્પો જે છે એનાનો નિરોધ અને એવી જે પ્રણતિ તેનું નામ પ્રાયશ્ચિત. અને એ જ ગાથામાં 225 અને લાસ્ટ જોઈએ. અહીંયા જે આપણને આવ્યો હતો ને એ શબ્દ એક છે, પ્રાયશ્ચિત એટલે પ્રાયશ્ચિત આવ્યો શબ્દ જે હવે આપણને 116 ગાથામાં આવ્યો. અને પ્રચુરપણે નિર્વિકાર ચિત્ત આવી ગયું. ચિત્ત એટલે જ્ઞાન, વિકારથી રહિત, અશુદ્ધતાથી રહિત. પ્રાયશ્ચિત એટલે પ્રાયશ્ચિત. 225 પાને લાસ્ટ લાઈન પ્રાય ઉચિત, અને ચિત્તમાં કેવું લીધું, પ્રચુરપણે નિર્વિકાર, પ્રચુરપણે. અહીંયા પ્રચુરપણે નિર્વિકાર એટલે શું લેશું, પ્રચુરપણે નિર્વિકાર એટલે કે ચારિત્ર સંબંધી નીતિ પણ રહી છે, કારણ કે મુનિરાજ આચાર્ય પોતાના માટે છે ને. પ્રચુરપણે એટલે શું લીધું, ચારિત્ર સંબંધીના જે અસ્થિરતાના વિકાર છે એનાથી પણ રહી. આજ ગુરુદેવ ગાથા યાદ કરીને એને, કે પોતે પોતાના આડી આપણા એક એક સદભાગ્ય છે, આચાર દેવે પોતાની ભાવના માટે શાસ્ત્ર રચ્યું અને આપણા હાથમાં આવ્યું. પોતાની એક ઉત્કૃષ્ટ દશારૂપની આખી વાત કરી કે આ, અને એમાં પણ એક ખાસ એટલા માટે શું લખ્યું છે, આજ આવ્યું તું, કોણ કેમાં વસે છે, માયામાં મિથ્યાત્વ કે મિથ્યાત્વમાં માયા, કંઈક એવું આવ્યું તમે, માયામાં મિથ્યાત્વ બંને એક જ છે, મિથ્યાત્વમાં માયા કયો કે માયામાં મિથ્યાત્વ કયો, બે સરખું છે. એક રીતે વિચાર કરીએ, એક શ્રદ્ધા સંબંધી જો વિચાર કરીએ ને, તો એ જ્યાં મિથ્યાત્વ છે ત્યાં માયા છે નિયમથી. પણ જો ચારિત્ર સંબંધી જો દોષ વિચાર કરીએ, તો ચારિત્ર સંબંધી અસ્થિરતામાં મિથ્યાત્વ નથી. શું છે, માયાને બે પ્રકારે લઈ શકાય. કઈ રીતે લઈ શકાય છે, એક ચારિત્રના દોષ રૂપે, જે બહુ પ્રસિદ્ધ છે, આપણે 10 ધર્મમાં આવવાના છે હવે, કે ક્રોધ જે આપણે આવશે 10 ધર્મ લક્ષણ, એમાં ક્રોધની સામે ક્ષમા, માનની સામે માન, તો એના ક્રોધ માન માય ક્યાં લેવા, ક્યાં લેવા, ચારિત્ર મુખ્યતા છે. બાકી આપણે આપણા ઉપર લેવા હોય તો પણ શ્રદ્ધા સંબંધી છે, કે આત્મા પ્રત્યેનો અરુચિ છે એ મિથ્યાત્વ સહિતનો ક્રોધ છે, કારણ કે મિથ્યાત્વ સાથે ક્રોધ માનમાં લોભ છે કે નહીં, તો એ પણ લેવાય. અને ખાલી પછી એ પંચમ ગુણ ચોથે ગુણસ્થાનથી શરૂ થાય તો એ અનંતાનુબંધી કસાઈ ગયા, તો એ બધા બાકીના કેવા છે, એ અસ્થિરતાના છે. તો અહીંયા તો પોતે આચાર્યદેવ પ્રચુરપણે નિર્વિકાર એટલે પોતાના અસ્થિરતાના દોષથી રહિત, જે નિર્મળ પ્રણતિ અને નિર્મળ સ્વભાવ, તો નિર્મળ સ્વભાવ રૂપ પ્રાયશ્ચિત છે, અને એનો આશ્રય લે તો પ્રણતિમાં પણ એ શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત પ્રગટ એ થાય છે. તો અહીંયા એ રીતે પહેલી જો નાસ્તિકથી વાત કરી, પછી હવે 114 ઉપર આવીએ. 114માં પણ પહેલી અને બીજી લાઈનમાં શું ફરક છે, ક્રોધાદિ નિજ ભાવો તણા ક્ષય આદિની જે ભાવના, શબ્દ આવ્યું ફરીથી, શબ્દ શું છે, ક્ષય. ક્ષય એટલે ક્યારે વાત આવે, ક્રોધાદિના ક્ષયની, ક્ષયની એટલે અભાવની ક્યારે વાત આવે, પેલું એકત્વ છીટું તો ક્ષયની વાત કરી જતો. જ્યાં સુધી જો એ ભાવોમાં એકત્વ રહી ગયું ત્યાં સુધી ક્ષય થશે કે વૃદ્ધિ થશે, જેનું જેમાં એકત્વ માને, કર્તૃત્વ માને, ભોક્તૃત્વ માને, એ સ્વામિત્વ માને, એની અભાવ તરફ જશે કે વૃદ્ધિ તરફ જશે. તો અહીંયા આખી ભાવના શેની છે, ક્ષયની ભાવના છે. એકત્વ જ્યાં પેલું છૂટે છે, અને એ અપેક્ષા એ દ્રષ્ટિ મોક્ષ એ જુદી વાત છે, પણ ખરેખર એનો ક્ષય, ચારિત્ર સંબંધી અસ્થિરતાનો પણ ક્ષય કહીએ એની ભાવના, તો એ નાસ્તિથી આવ્યું. હવે અસ્થિમાં શું લીધું, આત્મગુણની ચિંતના, અને આના ઉપરથી આ અસ્થિભાવ હવે લીધો, પહેલી લાઈનનો જે છે ને, અને એ પહેલી લાઈનનો 114 માટે 115માં લીધું, ક્રોધાદી, તો એના એક એક નામ આપીને 4 નામ આપી દીધા છે. સાથે આમ લિંક લઈએ તો આપણને ખ્યાલ આવે એવું છે કે ક્રોધાદી જે 114 ગાથામાં કીધું, અને એ ફરીથી કાલે પરમદી ગુરુદે આનું નામ લીધું, ક્રોધાદિને શબ્દ પછી શું વાપર્યું છે, ક્રોધાદિ નિજ ભાવો, અને એનો અનિવાર્યમાં શું અર્થ લખ્યો છે, ક્રોધ વગેરે સ્વકીય ભાવો લખ્યા. તો ક્રોધ એ પોતાના ભાવ છે કે પૂતગલના પરિણામ છે, બેન એ તો સારું, અને ખાનમાં કાંઈ કાંઈ ના પાડવી નહીં, બધી હાજ પાડવી ને, ગુરુદેવ લીધું તો બધું. જો આખી શૈલી શું છે, કોઈને એમ થાય આવું કેમ લીધું અહીંયા, અમે સમયસારમાં તો ઠેર ઠેર વાંચીએ છીએ રાગ દ્વેષ વિભાવિકોના પરિણામ છે પૂતગલના, અને એમાં ક્યાંય શબ્દ છે પૂતગલના પરિણામમય હોવાથી, શબ્દ પાછો કહેવાય પૂતગલના એમ ને, પૂતગલના પરિણામમય મય કરીને આમ જાણે પૂતગલમાં થતા હશે રાગ. આખી શૈલી ત્યાંની છે. અહીંયા આખું પેલો જો અધિકાર કયો છે ગુણને લીધું તું, તો પ્રાયશ્ચિતમાં કોણ આવશે, પોતાના ગુણનું પ્રાયશ્ચિત હોય કે દોષનું પ્રાયશ્ચિત હોય, તો પોતે દોષ કર્યો છે એમ જો સ્વીકારશે તો પ્રાયશ્ચિતની વાત છે ને. માટે એને સ્વકીય કીધા, સ્વકીય કીધું માને એટલે કે આ તારા પોતાના સ્વભાવગત ભાવો નથી, સ્વભાવથી વિરુદ્ધ ભાવો છે. પણ અહીંયા પ્રાયશ્ચિત જે લેવું છે એટલે દોષો જે કરેલા છે એનું તને પ્રાયશ્ચિત થાય, એનાથી હટવાનો ભાવ થાય છે, એનો ખેદ તો પેલા તારા ભાવ છે એ તો નક્કી થવું જોઈએ. તો એ નિજ ભાવને હશે કેવા કીધા છે, એના ક્ષયાદિકની ભાવના. અહીંયા ફરી ફરીને બહુ જ વિચારવા, જૈન દર્શનમાં દોષોની તારતમ્યતાનો ઉપાય છે કે અભાવનો ઉપાય છે, આ બે જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં સુધી તો ગોટાળો થયા. કારણ સામાન્ય એમ જ થાય, ભાઈ અમે ધીરે ધીરે પાપ ઘટાડીને અભાવ કરશું, બહુ સિમ્પલ વાત. ધીરે ધીરે અમે શું કરશું, પાપને ઘટાડીને અભાવ. પણ તને ઘટાડવા પહેલા એ મારા રૂપે છે એ ભાવમાં ઘટાડીશ કે મારાથી બિન ભાવ છે એમ ઘટાડીશ? તારે ઘટાડીને અભાવ કરવું છે તો તારા ભાવ છે એમ માનીને ઘટાડીશ. લોન દેવાનો હોય તો કોના પિતાના પૈસાઓને કે કોઈના ઉધાર લીધા છે એના લોનને દેવાના જ પૈસા, તો એ બીજાના ભાવો છે એ તારે નાશ કરવાના છે. તો બીજાના ભાવ છે એવો પેલો એક હતો તો છોડ, અને તો પછી એ ભાવ એ થવાના. તો ક્રોધાદી ભાવના જે ભાવના એ નાસ્તી, અને એને નાસ્તી માત્ર 115, અને આત્મગુણની ચિંતના એના માટે 116માં શેની અસ્થિની વાત લીધી કે પ્રાયશ્ચિત એટલે ઉત્કૃષ્ટ એ બોધ એ વાત લીધી. તો એમાં પણ આપણે લઈએ 4 કસાઈનું 115 ગાથા છે, 228 પાને એની ટીકા, 228 પાને એ ટીકા છે, થોડી એના ઉપર આપણે વિચાર કરીએ. ફરીથી આ બધી શૈલીઓ વિચારવા જેવી છે. સામાન્યપણે હિંસા, જૂઠું, ચોરી, કુશીલ, પરિગ્રહ એ બધા જે પાપ છે ને એ કોના સંબંધી કહેવાય? શ્રદ્ધા સંબંધી, ચારિત્ર સંબંધી. એના પછી આપણે ક્રોધમાન માયા લોભ છે, આમ 5 પાપ છે એ કોના સંબંધી કહેવાય? ચારિત્ર સંબંધી કે શ્રદ્ધા સંબંધી? બહુ વિચારવાની જરૂર નથી, શ્રદ્ધામાં કે ચારિત્રમાં? જીવનમાં, જીવનમાં બે પ્રકારે લઈ શકાય છે. જેમ હિંસા, હિંસા એટલે શું? આમ સામાન્યપણે હિંસા, પ્રાણોનો ઘાત કરવો, પ્રાણોનો ઘાત 12માં પણ છે ને. તો મારા પણ કાંઈક ચૈતન્ય પ્રાણ છે કે નહીં? તો મારા ચૈતન્ય પ્રાણનો હું રાગાદી મારા સ્વભાવથી વિરુદ્ધ કરીને મારા ચૈતન્ય પ્રાણનો ઘાત કરું છું તે શ્રદ્ધા સંબંધી હિંસા. અને બીજાના જીવને પ્રાણઘાત કરવાનો જે તારો ભાવ છે એ કહેવાય છે ચારિત્ર સંબંધ. બે રીતે ઉતારી શકાય છે. તો એમાં તો જ્યાં મિથ્યાત્વ હશે ત્યાં ચારિત્ર સંબંધી પાપે પણ હશે, અને અહીંયા જ્યાં શ્રદ્ધા છૂટમાં સમ્યકપણું થયું તો હવે ચારિત્ર સંબંધી રહેશે. પણ જ્યાં મિથ્યાત્વ છે ત્યાં નિયમથી એ બધા શ્રદ્ધા સંબંધીના પણ, ફરીથી લઈએ હિંસા, અને એના માટે તો પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્ય દેખ્યું એ રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે, અને તે રાગાદી ભાવોની ઉત્પત્તિ ન થવી તે, એવું જૈન શાસ્ત્રનું. હવે 10 દિવસ તો યાદ આવશે ને દરરોજ વાંચશો એટલે. તો એ અહીંયા આખી એક શ્રદ્ધા સંબંધીના કે હું એક ચૈતન્ય પ્રાણથી જીવત્વ શક્તિમાં લીધી છે ને. પહેલાં શું છે વ્યાખ્યા જીવત્વ શક્તિની? આત્મદ્રવ્યને કારણભૂત ચૈતન્ય માત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ છે એવી જીવત્વ શક્તિ. તો હું મારા ચૈતન્ય ભાવ પ્રાણથી હું જીવું છું, અને એ વિભાવ ભાવથી, મારા સ્વભાવથી વિરોધના ભાવથી એનો ઘાત થાય એ શ્રદ્ધા સંબંધી હિંસા છે, અને બીજાના જીવોને હિંસા કરવાનો ભાવ એ ચારિત્ર છે. એવી જ રીતે જૂઠું શું કહેવાશે? શ્રદ્ધા સંબંધી. જૂઠું આત્માના સ્વભાવથી વિપરીતપણે, અસત્યપણે માનવું, ઓલામાં બોલવું છે, બોલવા સંબંધી નહીં કરવું, બોલવું તો ભાષાવર્ણાનું, અહીંયા એવો અભિપ્રાય, એવો માનવ, પોતાનો જેવો સ્વભાવ ચૈતન્યમય છે, શ્રદ્ધા આનંદમય છે, એનાથી વિપરીતપણે એ માનવું, એ શું કહેવાય? શ્રદ્ધા સંબંધી જૂઠ છે, અસત્ય છે. અને બાયમાં જે કોઈ બાયના લોકીપણામાં ને એમાં પણ કોઈ જૂઠ બોલવું નો ભાવ એ ચારિત્ર સંબંધી. ચોરી, ચોરી કોને કહેવાય? એમાં આવે છે પ્રતિકરણ, દીધા વિના સોનું વસ્ત્ર વગેરે. એમાં જો વિચારવા જેવું છે આવું બધું, દીધા વિના સોનું વસ્ત્ર વગેરે. જંગલની અંદર વેતું પાણી નદીનું હોય કે જમીન એટલે હોય, એ લેવી એ કોઈ ચોરી નથી. નદીનું વેતું પાણી ને એમાં હોય, જેનો કોઈ બીજો માલિકી ન હોય, જંગલમાં એવી જગ્યા પણ હોય જે એવી ધૂળ આદિ પડી હોય, લેવી એ કોઈ હિંસા. પણ જેનો કોઈ બીજો માલિક છે એનો પરિગ્રહ, તો અહીંયા કહે છે કે પોતે પરદ્રવ્ય પોતાથી બિન એનો માલિક કોઈ બીજો છે, અને એનો તું માલિક થવા જા છો, મારા પણ હું માને છે, એ શ્રદ્ધા અપેક્ષાની શું છે? ચોરી છે. તે તારા સ્વભાવને આજ બધું ઘણું બધું ગુરદે તો પછી લીધું તું, લોભ કસાયમાં, એક ખાલી પૈસાનો લોભ એવું નહીં, બધા પ્રકારના લોભ લીધા હતા. તો અહીંયા તો ચોરી, પોતાના સ્વભાવને ન સ્વીકારતા, જેનો માલિક બીજો છે એવા શરીરાદિ પૂતગલોને પોતાના માનવા, એ શ્રદ્ધા સંબંધી એ ચોરી છે. બાયના બીજી વસ્તુને ગ્રહણ કરવું, કોઈને એમ થાય, એ એમાં પણ લીધું છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં, હિંસા જૂઠું ચોરી કુશલ પરિગ્રહમાં કોમન કોણ છે? હિંસા છે. અસત્ય વચનાદિક ભેદો તો શિષ્યને સમજાવવા માટે ઉદાહરણો, બાકી ચોરીમાં પણ હિંસા છે, જૂઠું બોલવામાં ચોરી છે, કુશીલમાં તો છે જ, પરિગ્રહમાં પણ, કારણ કે એમાં પોતાના પરિણામની વિપરીતતા છે અને બીજા જીવની આકુરતામાં. કોઈની વસ્તુની ચોરી લીધી તો એને શું થશે? એને આકુરતા છે. અને એ રીતે વિચાર કરીએ, કોઈ પણ કસાય ભાવ, કોઈ પણ વિપરીત ભાવ શું હશે? પોતાને દુઃખરૂપ છે અને બીજાને દુઃખમાં નિમિત્તરૂપ છે. જે કોઈ આપણા વિપરીત ભાવ છે એ પોતાને તો શું કરવાના છે? દુઃખરૂપ છે જ, પણ બીજાને પણ કેવા છે? એના દુઃખમાં નિમિત્ત થવા. તો એ રીતે શ્રદ્ધા સંબંધી પણ એ પાપ લેવાય છે. તો એવી જ રીતે અહીંયા ક્રોધ માન માયા લોભ કેવી રીતે લઈ શકાય છે? શ્રદ્ધા સંબંધી પણ છે અને ચારિત્ર સંબંધી પણ છે. ગુરુદેવજી ઘણી વાર લે છે ને, સ્વભાવ તને ગમતો નથી, રૂચતો નથી. સ્વભાવ રૂચે ગમે નહીં, તેની વાત પણ તને જો ગમતી નથી તો એ તને સ્વભાવની અરુચિ રૂપ શું છે? રુચિ છે, અરુચિ અને દ્વેષ કહીએ, એ તને દ્વેષ ક્રોધ છે તને સ્વભાવ. જીવનમાં પોતાના સ્વભાવ પ્રત્યેની અરુચિ તો નહીં, પણ મારી સાધનામાં નિમિત્ત એવા દેવશાસ્ત્ર ગુરુ પંચ પરમેશ્વર પણ પ્રત્યે પણ સપનામાં ક્યારે અરુચિ ન હો. અંતરંગ જેને સ્વભાવ રૂચ્યો છે તો એ સ્વભાવની સાધનામાં નિમિત્ત એવા, ઉત્કૃષ્ટ નિમિત્ત એવા પંચ પરમેશ્વર દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે પણ ક્યારે પણ હિંતા ન હોય. જેને જેની અધિકતા આજે આવી નથી, ઉત્કૃષ્ટ બોધ જે છે એનામાં શું હોય છે? એનો વિષય કોણ હોય છે? વિરુદ્ધ ભાવ હોય કે અલ્પ ભાવ હોય? રુચિનો વિષય કોણ હોય? વિરુદ્ધ ભાવ હોય કે અલ્પ ભાવ હોય? વિરુદ્ધ તો નહીં, અલ્પ પણ ન હોય. રુચિને શ્રદ્ધાને એક નિત્ય પૂર્ણપણું જોવે છે. તો અહીંયા પોતે પોતાના સ્વભાવની અરુચિ એ ક્રોધ છે, માન, માનમાં શું લીધું છે, તારામાં શું ખામી છે અને જગતમાં શું અધિક છે કે તું સંયોગથી માન લેવા માંગે છે. તને સંયોગનું અભિમાન છે તો સ્વભાવનું અપમાન છે. અરે સ્વભાવનું શું કરવા જેવું છે, સન્માન કરવા જેવું છે, બહુમાન કરવા જેવું છે, કે સ્વભાવ જેવો કોઈ ઉત્કૃષ્ટ પદાર્થ જગતમાં એ છે જ નહીં, તો એવી એની અંતરંગ એને ભાવના થવી જોઈએ. તો એ બધાની અહીંયા વાત લીધી ને, જો એ 115 ગાથામાં એટલે 4 કસાઈ ઉપર વિજય મેળવવાની નાસ્તી, એમાં થોડીક આપણે લઈએ. જગન્ય, મધ્યમ અને ઉત્તમ એવા 3 ભેદોને લીધે ક્ષમા 3 પ્રકારની છે. આ કઈ શેની વાત છે, 3 પ્રકારની ક્ષમા, કે સાથે સાથે વિકલ્પ સાથે અંદરની પોતાની પણ હતી. એમાં પહેલું જ પોતે શું કરે છે, એક વિકલ્પાત્મક સમાધાન કરે. શું કરે છે, કે કોઈ એને એબ્યુઝ વાણીથી કર્યું હોય, કંઈક અપમાન બોલીને કર્યું હોય, તો શું વિચારે, વિના કારણ અપ્રી બોલનાર મિથ્યા દ્રષ્ટિને વિના કારણ મને ત્રાસ દેવાનો ઉદ્યોગ વર્તે છે, એ મારા પુણ્યથી દૂર થયો. શું થયું, કોઈ ભાષાથી એ પોતાને બોલે છે અને કરે છે અને ત્યારે એનો પુણ્યનો ઉદય છે, કર્મનો પુણ્યનો ઉદય, તો લોકો એને સ્વીકારતા એ નથી. તો શું વિચારે, ચાલો માને એને તો બોલ્યો, પણ લોકોએ તો કાંઈ માન્યું નહીં મને તો. એ રીતે એને શું થયું, એક સામાન્ય વિકલ્પ રૂપનું સમાધાન. આ એ જગન્ય પ્રકારની ક્ષમા. અથવા એ રીતે વિચારે, એને મને બોલ્યો છે ને, મને માર્યું તો નથી ને, તો એ પણ એક સામાન્ય શું છે, એક સામાન્ય શુભ રાગની કસાઈ મૂળ, એ જગન્ય પ્રકારની ક્ષમા. હવે એનાથી આગળ, મારા ઉપર વિના કારણ ત્રાસ ગુજારનારને તાળનનો અને વધના પરિણામ વર્તે છે, એ મારા સુકૃતથી દૂર થયો. ઓલામાં શું લીધું તું, મારા પુણ્યથી દૂર થયો, એમાં કોની વાત હતી, પુણ્ય પુણ્યથી એ કર્મના ઉદયથી વાત હતી. હવે અહીંયા શેને લાગે છે, પોતાના મેં મારા પરિણામમાં કસાઈ નિમંતા રાખી, મારા પરિણામની વાત. ઓલામાં કોની વાત હતી, કર્મના ઉદય, કર્મના ઉદયથી પણ પોતે કાંઈ ના કર્મ સજ્જ થઈ જાય. તો અહીંયા ઓલામાં ખાલી વાણીથી વાત હતી, હવે અહીંયા શું છે, પોતાની ઉપર ત્રાસ ફિઝિકલ અહીંયા કરે છે, એ તાળનો અને વધનો પરિણામ વર્તે છે, કોને, સામાજીવને, અને તે મારા સુખત એ કરે છે, મને શારીરિક કરે છે, પણ મેં શું કર્યું તે વખતે, કસાય મંદ રાખ્યો. તો એ કેવી છે, મધ્યમ પ્રકારની એ ક્ષમા. અહીંયા કોઈ વિતરાગતા થઈ ગઈ છે એવી વાત નથી, ઓલું તો બાયના એવા સામાન્ય લૌકિક જીવમાં પણ એવું હોય છે કે જવા દેવા શું કરવું એને, અહીંયા કદાચ કસાઈની મંદતા રૂપની. અને હવે જે ખરેખર જે છે, જો એમાં શબ્દ આમ વિચારી ક્ષમા કરવી, જો વિચારણા રૂપની ક્ષમા છે, જે શુભ રાગની છે, એમાં ઓલામાં કર્મના સાતાના ઉદયથી થઈની છે, અહીંયા પોતાના પરિણામમાં. હવે ત્રીજી જે ખરેખર કરવા જેવી, એ વધ થતા અમૂર્ત બ્રહ્મ રૂપ મને, એવા મને નુકસાન થતું નથી. શું થયું, ક્યાં સુધી પહોંચ્યો, ઓલું ખાલી વાણીથી, ઓલું પછી એમાં એને શરીરને થોડો કરે છે, હેરાન કરે, અને વધ સુધી, અને અહીંયા કદાચ મરણ થઈ ગયું. મરણ થઈ ગયું ત્યાર પછી નહીં, પણ તે મરણ થયું એમ સમજી લઈના સુધીનું, તો પણ શું છે, મને તો એનાથી કાંઈ નુકસાન થતું, શરીર છૂટે છે, તો પણ હું કેવો છું, કેવો શબ્દ વાપરો છે, અમૂર્ત પરમ બ્રહ્મ રૂપ છું. અરૂપી ભગવાન આત્મામાં તો કેટલા ગુણ ખરી ગયા હશે, કેટલા પ્રદેશો છીટા હશે. આવી આવી એક ઉત્કૃષ્ટ ભાવના પુરુષાર્થી થાય, આ ઉત્કૃષ્ટ સાચી એ ક્ષમા કહેવામાં આવે છે. અને ત્યાં આ રીતે એ પોતે પોતાના પરિણામોને મર્યાદામાં રાખે છે, તો કોને જીતે છે, ક્રોધને જીતે છે. 4 કસાઈને જીતવાની વાત છે ને, તો અહીંયા ઉત્કૃષ્ટપણે ક્રોધને જીતવાની, કે મરણ સુધીનું એણે કર્યું હોય તો પણ મને કાંઈ જ એનાથી નુકસાન થયું. કોઈને એમ થાય કે આ બધું આમ થિયરિટિકલ તો બહુ સારું લાગે, પણ પ્રેક્ટિકલમાં તો એમાંય આ ક્ષેત્રને આ કાળે જો શાંત રહેશું તો ઉલટાનું આપણને વધારે કરશે ને. આવી ક્યારેક બોલવાની વાત નહીં, કલ્પના પણ ન કરવી. એવી જો એક વિચારણા આવી તો સમજી લેવું દ્રવ્યાનું યોગ તો દૂરની વાત રહી, કર્ણાનું યોગને પણ માનતો નથી. નિશ્ચિતપણે સ્વીકારી લેવું સંયોગની રચના ઉદયાધીન છે, એમાં તારું કાંઈ પણ કર્તવ્ય નથી. કર્તવ્ય ને તારું કાંઈ લાભ નુકસાન પણ નથી. કર્મના ઉદયે સંયોગની રચનામાં તને ન તો લાભ જ અને ન તો તને નુકસાન કાંઈ જ નથી, તો તારા પરિણામમાં શું કામ વિચલિત થઈ જાય? તો ક્યાં સુધીની વાત છે? હું તો અમૂર્ત બ્રહ્મ પરમ બ્રહ્મરૂપ છું, મને કોઈ નુકસાન થતું નથી એમ સમજી. જો શબ્દો જુદા જુદા થાય છે, ઓલામાં શું આવ્યું હતું? એ બેમાં વિચારીને આવ્યું હતું, હવે અહીંયા શું થઈ ગયું? સમજીને. એનો અર્થ શું થયો? હવે જ્ઞાનમાં એવું પરિણમન થાય સમજીને. અને ક્યાં રહે છે? ઓલા અશુભ છોડીને શુભમાં રહેતા. હવે એવું જ્ઞાનમાં સ્વીકાર કરીને પરમ સમરસી ભાવમાં સ્થિત રહેવું. ફરી શબ્દ છે, મુનિરાજને યોગ પરમ સમરસી ભાવ. પ્રથમાનું યોગને આવા ઠેર ઠેર દ્રષ્ટાંત આપણને જોવા મળશે. કેવા પ્રતિકૂળતાના યોગમાં મુનિરાજ ક્યાં બિરાજમાન છે? ઉદય અસાતાનો છે, પરિણામ સેના છે? રાગના કે દ્વેષના? પરિણામ સેના છે? અરે રાગ દ્વેષના તો નહીં, રાગના પણ નહીં, પણ પરમ સમરસી ભાવમાં. અને પરમ સમરસી ભાવમાં પણ ઉત્કર્ષપણે લેશું તો કોના થાય? શ્રેણી માંડવાના પરિણામ થશે. આ આ એક જૈન દર્શનનું આ સ્વભાવનો ઓથ જેણે, ઓથ તો શબ્દ હશે ને, સ્વભાવનો ઓથ જેણે લીધો, સ્વભાવની જેને હૂંફ મળી, એની શું પરિણતિ થઈ શકે છે એ આપણે વિચારી શકીએ છીએ. એ જ સ્વભાવ, એ જ સ્વભાવ આપણે પોતે છીએ. તો એક અલ્પકાંઈક પ્રતિકૂળતા આવે છે, વિચલિત થઈ જાય છે પરિણામ. કમસે કમ પ્રથમાનુયોગમાં આવા મુનિરાજોના પુરુષાર્થની ધારાને વિચારીને આપણે કેમ આપણે એવો પ્રયત્ન ન કરી શકીએ? આપણે આપણી ભૂમિકાને યોગ તો કરી શકીએ છીએ ને. અહીંયા મુનિરાજ તો કહે છે, કેવા છે? આ ખરેખર ક્રોધને જીતવાનો. એવી રીતે દરેકમાં ક્રોધ એટલે પરાણે મોઢું આમ કસાય દબાવી રાખવો, રૂંધાયેલો કરવો, એ કોઈ ક્રોધને ઉલટાનો ક્રોધ ભવિષ્યમાં વધારે ફાટી નીકળશે. તો ક્રોધ ઉત્પન્ન થાય ને એમ નહીં, ક્રોધ જ ઉત્પન્ન ન થાય એવી પોતાના સ્વભાવની ઉત્કર્ષતામાં એ પરમ સમરસી ભાવમાં રહેવું તે ઉત્તમ ક્ષમા છે. આ ત્રણેય ક્ષમાઓ વડે ક્રોધ કસાઈને જીતીને. ત્રણેય ક્ષમા એ તો મુનિરાજે લીધું જ, બાકી પરમ સમરસી ભાવમાં આવે તો ઓલું સેજે થયા વગર રહેશે નહીં, એને જીતું. પછી માર્દવને સેના વડે જીતું છે? માન કસાય, એનું તો ગુરુદેશે લીધું છે. ગુણભદ્ર સ્વામી આત્માનું શાસનમાં જે ચાર શ્લોક લીધા એને વિસ્તારથી ગુરુદેશે લીધું. અને એ પણ એક વિચારવું છે, મનુષ્ય પર્યાયમાં કોની મુખ્યતા રહે છે? માન કસાઈની મુખ્યતા રહે છે. છે તો ચારેય કસાય ચારેય ગતિમાં, આ તો મુખ્યપણા લીધું. અને માનમાં પણ લોભ જેમ અનેક પ્રકાર છે, માન પણ અનેક પ્રકારે છે. નામનું મને માન હોય, માનમાં બાને બીજા કોઈ બહુમાન કરે કરે એ પ્રકારને. પછી આ જે આપણે અહીંયા આવવાના છે, એક પછી એક જેવો દશાઓ કે મુનિરાજની ઉત્કૃષ્ટપણાના, એટલા માટે એ મુનિરાજના એ ચારિત્રરૂપ ધર્મના લક્ષણ છે. મુનિરાજને કેવું ચારિત્ર છે? મુનિરાજનું કેવું ચારિત્ર છે? સકલ ચારિત્રવન છે કે નહીં મુનિરાજ? માયના વ્રતાથી અને બારથી લઈ એટલે ત્રણ કસાયના અભાવપૂર્વકની વિતરાગતા, હજી સંજલન બાકી છે પણ એ રીતે ત્રણ. તો એ ચારિત્રને કેવું કહેવાય છે? ઉત્તમ શબ્દથી વાપર્યું છે એટલા માટે ઉત્તમ ક્ષમા દે. તો કારણ કે એ ચારિત્ર એમનું કેવું છે? એક ઉત્તમ સમ્યક દર્શન જ્ઞાન ચોથે પાંચમે સહિત હવે જે છે તે ઉત્તમ ચારિત્ર એ પ્રકાર છે, એના માટે ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ એ રીતે એમને લક્ષણ આપ્યા. તો અહીંયા જીતીને હવે પરમ તત્વની પ્રાપ્તિ રૂપ સંતોષ થઈ, જો સરસ શબ્દો વાપરા છે, કેવા છે? લોક કસાઈને સામે કેવા શબ્દો વાપરા? પરમ તત્વની પ્રાપ્તિ રૂપ સંતોષ. આપણે પણ સંતોષ છે ને? નહીં સંતોષ, મને 50 કરોડ મળશે પછી હું ધંધો નહીં કરું, એ સંતોષ છે કે નહીં? કેમ, સંતોષ તો માની લે, 50 કરોડ સુધીની જ મેં તો મર્યાદા કરી નાખી. વિપરીતતા એ માયાચારી ન કરવી, જેની શક્યતા જ નથી એનો સંતોષ નહીં, જે શક્યતા છે એમાંથી સંતોષ કરવી. શું છે આ? તો એક માયાચારી રમત છે. 50 કરોડ ને થયો એમ પહેલા ને તારી જે મર્યાદામાં જે પ્રકાર છે એ પ્રકાર લેવાનો હોય જીવનમાં. અહીંયા એટલા માટે શું છે, પરમ તત્વની પ્રાપ્તિ થઈ. પરમ એટલે શું? ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ. અને તો પછી મને બીજાની કાંક્ષા જ કેમ હોઈ શકે, તૃષ્ણા જ કેમ હોઈ શકે? આ એનો પરમ સંતોષ છે. શું છે? પરમ તત્વની પ્રાપ્તિ, પરિપૂર્ણ સર્વોત્કૃષ્ટ તત્વ પ્રાપ્ત થયું. હવે શું બાકી રહ્યું છે? સિદ્ધ દશા પ્રાપ્ત થયા પછી એ તો એક દશા છે, અહીંયા તો એવા અનંત પર્યાયનો ભંડાર આત્મતત્વ મેળ્યો. હવે એનાથી બીજું શું અધિક જગતમાં, એનાથી અધિક કોણ છે કે જેથી એની પ્રાપ્તિની તને તૃષ્ણા હોઈ શકે? પરમ તત્વની પ્રાપ્તિ રૂપ સંતોષથી. એક જગ્યાએ એક જાણે સરસ લખ્યું છે, જૈનોના ભગવાન છે ને એને ભક્તોને કાંઈ દેતા નથી. એ તો બધાને ખબર છે ને, તો કેમ નથી દેતા? અરે એને એને એનો ભગવાન સ્વરૂપ આત્મા મળી ગયો, હવે એને બીજાની શું જરૂર છે? શું છે? જૈનના ભગવાન એને ભક્તોને નથી દેતા, કારણ કે એનો જે ભક્ત ખરેખર સમ્યક દ્રષ્ટિથી ભક્ત છે એને કોણ મળી ગયું છે? પોતાનો ભગવાન સ્વરૂપ આત્મા મળી ગયો છે. હવે એને બીજાની કેની કાંક્ષા હોય? જે ખામી રહી ગઈ છે પોતાના પુરુષાર્થની ખામી રહી ગઈ છે, બાકી જગતનું સર્વોત્કૃષ્ટ ઉપાદાન તત્વ પોતે પરમ પ્રાણામિક ભાવ છે એ હાથમાં આવે અને બીજી કોઈ કાંક્ષા શું રહે? તો પરમ તત્વની પ્રાપ્તિ રૂપ સંતોષથી આપણે ક્યારેક સંતોષ માનીને બેઠ્યા છે? નહીં, સંતોષ માનીને નહીં, થાકીને બેસી જઈએ છીએ. શું છે? સંતોષ થતો જ નથી, અંદરમાં તૃષ્ણા તો પડી જ હોય છે, એ આખા દિવસનો થાક છે એટલે પ્રમાણ નહીં. સંતોષ ક્યારે થશે? સંતોષ સ્વરૂપ આત્મા જ્યારે મળશે ત્યારે સંતોષ થશે. ત્યાં સુધી વિષયોની તૃષ્ણા રહ્યા વગર રહેશે નહીં, લોભ રહે તેને લોભ કસાઈને યોગી જીતે છે. ચલો એનાથી થોડુંક ચાર જે શ્લોક આપ્યા છે આત્માને એના પણ વિચાર દે. સરસ દ્રષ્ટાંત મુનિરાજે લીધું, બીજા અન્યમાં પણ જે વાત ચાલે છે એના ઉપરથી લીધી છે. કામદેવ હતો, કામદેવ એટલે આમ શું છે? ઈચ્છાઓ, ઈચ્છાઓ. કોઈ કોઈ પાંચ ઇન્દ્રિયના વિષયની હોય, ક્યાં હતો? ક્યાં હતો? પોતાની અંદરમાં. અને માની લીધો ક્યાં છે? કાંઈક બહારમાં કોઈ પદાર્થ છે મને કરાવે છે એમ કરીને શું કર્યું? બહારને મારી નાખ્યો. પોતાને તો જીવતો રાખ્યો તો શું થશે? પોતાને અંદરમાં ક્રોધ અગ્નિ તો રહ્યા કરશે. શું સરસ આપ્યું છે કે કામદેવ તો ક્યાં રહેતો? પોતાના ચિત્તમાં, એટલે પોતાના અભિપ્રાય એમાં હતો. પણ જડતાને લીધે અજ્ઞાન હતું, ખબર નથી કે ઈચ્છાઓ ક્યાં અંથાઈ રહી, ઈચ્છારૂપી અગ્નિ ક્યાં બળી રહી છે આપણને, પોતાને અંદરમાં અને માયનું બહાર. શેના કારણે? જડતાને, એટલે અજ્ઞાનને કારણે એ ક્રોધી થઈને બહારમાં કોકને બાળી નાખ્યો. પણ એ હતો ક્યાં? પોતામાં હતો. ફરી ક્રોધરૂપી અગ્નિથી પોતે એને હાનિ થાય છે. આ રીતે સમજણ, જ્ઞાનનું સમજણ તને ક્રોધ કસાઈને ટાળી દેશે. અલટે તો જ્ઞાનની સમજણ જ ચારે કસાઈને, અહીંયા તો ક્રોધ માટે એને લીધી કે જે કાંઈ કસાઈરૂપી અગ્નિ એ મારા અંદરમાં છે, કોઈ પદાર્થ ઉપર નથી. જગતમાં આપણા માટે કદાચ તો નહીં જ હોય, પણ શત્રુ કેટલા આપણા માટે? કોઈ શત્રુ તો હશે ને? કોઈ જ નહીં. અજાત શત્રુ કહેશો? જગતમાં આખું જગત શત્રુ કે મિત્ર નથી, જ્ઞેય છે. મારા ક્રોધ કસાયે કોકને શત્રુ રૂપે જોયો છે. ન્યા શત્રુ મિત્ર પણ નથી, ક્યાં છે? મારા પરિણામમાં છે. મને ક્યાંક રાગ કોઈ પ્રત્યેનો આવ્યો તો એને હું શું માનીશ? આ મારો મિત્ર છે, આ મને અનુકૂળ છે. અને મારો જ ક્રોધ કસાય છે એ કોકને શું કરશે? એ શત્રુ છે, એ ખરાબ છે. જગતમાં કોઈ પણ પદાર્થ ઉપર સારા ખરાબની છાપ જ નથી. મોએ આપણું શું કર્યું છે? ગુજરાતીમાં શું કહેશું? મોએ શું કર્યું છે? શું કર્યું છે? આમ સાદું, સાદી ભાષા છે, દાટ વાળો છે, સાચો શબ્દ. શું કર્યું છે? એને જ આખા જગતમાં શું કર્યા છે? આ ભાગલા પાડ્યા છે. તો એ ક્રોધની આપણને એક વાત કરી. પછી ભરત બાહુબલીને આપણને એક વાત, એક એક વિચારવા જેવું છે. એક એક કયો રાગ એમને રહ્યો હતો? ચારિત્ર સંબંધીનો પણ હતો. એ કેવો હતો? એક 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 કણિયો રહી ગયો કે આ ભરતની ભૂમિ ઉપર છું, એવો પણ એક વિકલ્પ. શું હતો? બાધક હતો કે નહોતો? બાધક, વિકલ્પ બાધક હતો. કેમ? મુનિદશા ચાલી ગઈ હતી. મુનિદશા તો નથી ને, એટલે બાધક નથી ને. ક્યાં મુનિદશા? કાંઈ જ નહીં, ચોથે પાંચમું નતો આવી ગયા કાંઈ. જીવનમાં એ ભૂમિકાનો વિકલ્પ, એ ભૂમિકાનો બાધક નથી, આગલી વધવા માટેનો બાધક છે. શું હોય છે એ ભૂમિ? 28 મૂળગુણ આપણે વિચાર કરીએ, એ બાધક છે કે સાધક છે? બાધક છે, કારણ કે જ્યારે વિકલ્પ હશે ત્યારે ચોથે પાંચમે આવી ગયા હશે. એ ભૂમિકાને યોગ્ય છે, એ ભૂમિકાને બાધક નથી. પણ કોને બાધક છે? આગળ વધવાના ગુણસ્થાનને માટેનો એ બાધક છે. તો આપણે એને કેવા જાણો? સાધક જાણો, બાધક જાણો? પોતાની ભૂમિકાનો છે એમ કરીને સમાધાન રાખજે, પણ આગળ વધવાનો બાધક જાણીને પુરુષાર્થ કરજે. શું છે? એક થોડી બીજી રીતે જો વાંચવું હોય અથવા પ્રવચન સારમાં આવે છે, અને પૂજ્ય બેનસી પણ એ છે ને, ક્યાં બે શબ્દો આવે છે પૂજ્ય બેનસીના વચનામાં? ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ. બેનો શું હોવું જોઈએ? હઠ ન હોવું જોઈએ. તે તે ભૂમિકામાં તેવો વિકલ્પ હોય છે, એનો ના મારે આ ભૂમિકામાં આવો નથી એવો હઠ નહીં કરે. હા, એનો ખેદ કરજે કે આ વિકલ્પ મને આગળની ભૂમિકા માટેનો શું છે? એક એ બાધક છે. પણ એ ભૂમિકાને માટે કોઈ એ બાધક રૂપે હોતો એ નથી. 28 મૂળગુણનો વિકલ્પ એ સાતમા ગુણસ્થાનને માટે બાધક છે, કારણ કે એ જ્યાં સુધી હશે ત્યાં સુધી સાતમું નહીં આવે. પણ એનાથી કરીને છઠ્ઠા ગુણસ્થાનને બાધક છે એવું નથી એના માટે. તો એ પ્રકાર જે શૈલી તો અહીંયા એ હતો. અરે આપણે એનાથી વિચારીને તો કે આપણે પણ ચાલો એનાથી બીજી એક ગુરુદેશિષ્કી દ્રષ્ટાંત હતો. પાંચ પાંડવમાંથી શત્રુંજય ઉપર હતા, એમાં ત્રણ પાંડવે તો મુક્તિ તો બોલ. એ કેવું પુરુષાર્થની ધારા હશે કે લાવ જોઉં તો ખરું, કોણે ઉપસર્ગ કર્યો, સેના વડે કર્યો, શા માટે કર્યો? એવું એક મનનો થઈ જાય, એક મનનો થઈ જાય. એ આપણે કલ્પના નથી કરતા. આપણે આપણા લેવલથી છે ને, એટલા માટે ના કાઈનભાઈ એકવાર જોવા જ દો. આપણે આપણે ક્યારે પણ એક જોવાના નામે પણ એમાં ક્યાંય અટવાઈ જઈએ છીએ, વિચાર નથી કરતા. નહીં છે આપણે એમાં શું છે? પડરણ જોવામાં વાંધો નહીં ને, પડરણ જોવામાં વાંધો નહીં ને. શું વાંધો? એ જ્ઞાન છે ને, હું મારા જ્ઞાન છે એમાં શું છે? અરે ભાઈ તું ખાલી જ્ઞેય બોલે છે પણ એ જોઈને એકાકાર થઈ જાય, એ કેમ નથી વિચારતો તું? તું છદમસ્ત છો, પરલક્ષ કરવા જાય તો ત્યાં એની સાથે નિયમથી રાગ ઊભો થઈ જવાનો છે તું. અચ્છા, તને ન્યા જોવામાં વાંધો નથી તો સ્વભાવને કેટલી વાર જોયો તે? તો ન્યા જોવાની કેમ ભાવના તને થતી નથી કે આવો અનંત ગુણમય મારો સ્વભાવ છે, ચાલ એના તરફ તો હું અરે જોવાય નહીં, કાંઈ વિચાર તો કરું. પરને જોવાની તને અંદરમાં ઉત્સાહ રહી જાય છે અને સ્વભાવને તું ચૂકી જા છો, એ મોટો દોષ છે તને. સ્વભાવની ધારાપૂર્વક જ્ઞાનીને નહીં બને છે તો એનો દોષ નથી, તને તો હોંશપૂર્વક, રૂચિપૂર્વક, ઉત્સાહપૂર્વક તું એમાં અટકી પડે છે, એ તને નુકસાનનું કારણ. અહીંયા પછી એનાથી આગળ ક્રોધાદી જે માટે લીધા હતા, લો માયા, માયા માટેના ત્રીજા કેવું છે, માયારૂપી શું છે, એક ખાડો છે અને એમાંય મિથ્યાત્વ લઈને, અને એમાં શું છે, અંધકાર છે, અને એમાં કોણ છુપાયેલા પડ્યા છે, સર્પ પડ્યા છે. આવ્યું ને બધું એમાં જે શબ્દ છે, ખાડામાં સંતા રહેલા ક્રોધાદી ભયંકર સર્પો એ તને દેખાતા નથી. એ ખાડો શેનો છે, માયાનો ખાડો છે, અંદરમાં મિથ્યાત્વનો શું છે, અંધકાર છે. શબ્દ આવ્યો ને, મિથ્યાત્વરૂપી અંધકાર અને માયારૂપી ખાડો આવી ગયો. માયારૂપી શું છે, ખાડો. આમ કેમ શબ્દ વાપરે છે માયારૂપી ખાડો? અંદર કોકની માયા હોય ને કળી ન શકાય, બારમાં એવું મીઠું મીઠું બધું બોલતા હોય, કરતા હોય કે અંદરમાં એનો માયાનો એટલા માટે ખાડો છે ઊંડો, અને એમાં અંધકાર કોનો છે, મિથ્યાત્વ રૂપી અંધકાર છે, અને એમાં શું છે, હજી કોણ છે, માયા સાથે બધા જ લઈ લીધા કશે, આમ તો બધા સાથે જ છે, પણ અહીંયા ખાસ કે માયારૂપી ખાડો છે, એને મિથ્યાત્વ રૂપી અંધકાર છે, અને એમાં ક્રોધાદી એ કસાય છે. અને તો યાદ રાખજે, એનાથી ડરતો રહેજે, એમાં ભૂલે ચૂકાઈ કાંઈ હાથ નાખતો નહીં. મિથ્યાત્વ અંધકારમાં ક્રોધાદી કસાય, તારા આત્માનું અહિત થાય છે, એમાં ક્યાંય તું જાગ્રત રહેજે, એલર્ટ રહેજે. અને છેલ્લી આપણે લઈએ લોભ કસાય, એમાં સરસ લોભ માટેની એક દ્રષ્ટાંત લઈ લીધું છે. કઈ લીધી છે, ગાય કઈ લીધી છે, ચમરી ગાય. ચમરી ગાયના શું હોય છે, એના વાળ બહુ સુંદર હોય, સુવાળા ને એવા બધા હોય છે. હવે સામે શું છે, કોણ આવતો દેખાય છે, વંચરમાં બે લીધા ને, કોઈ શિકારી આવતો દેખાય અથવા વાઘ સિંહ આવતા દેખાય છે. હવે એ ગાય શું વિચારે છે, હું જો ભાગી તો અહીંયા મારા વાળ બધા શેમાં છે, ઝાંખામાં ને એમાં ફસાઈ જશે ને તૂટી જશે મને, તેમ વિચારીને શું કરે છે, ઊભી રહી જાય છે. ચમરીને ગાયનું પૂછવું દેવ યોગે વેલમાં ગૂંચવાઈ જાય છે, ગૂંચવાઈ જાય છે, ભરાઈ જાય છે, ગમે એમાં દેવ યોગે કુદરત એમાં એમાં ભરાઈ જાય છે. હવે ત્યાં શું છે, જડતા શું છે, એને એ વિચારતી નથી કે કદાચ આ વાળ ગયા તો કદાચ બીજા ઉગડશે કે ગમે, પણ જીવ તો બચશે. જો આ લોભ કસાઈમાં શું થાય, બે વાત છે, થોડું નુકસાન અને મોટું નુકસાન બે છે, પણ થોડા નુકસાનમાં પણ એને એનો લોભ એટલો છે કે એની સામે મોટું શું નુકસાન થાય છે એ ક્યારેય વિચારતા નથી. એક લોભ કસાઈને ખાતર ઓફિસમાં મોડા જાશો તો શું થશે, કસ્ટમર ચાલ્યો જશે ને, ચાલો જેને દુકાન હોય કે દુકાન તો વહેલી ખોલવી પડે અમારું, કારણ કે અમારો શેનો બિઝનેસ છે, રિટેલનો છે, અને જો મોડા જશો તો શું થઈ જશે, કસ્ટમર ચાલ્યો જશે, અને મંદિરમાં રહેશું તો શું થશે, પાપ લાગશે ને, નહીં તો શું થશે. એક અલ્પ માંડ લોભને કારણે શું ગુમાવીએ છીએ આપણે ક્યારેય એ વિચારતા એ નથી. બહુ સરસ દ્રષ્ટાંત આપણા માટે વિચારવા જેવું છે કે પોતાને એવો શું લોભ એમાં લાગ્યો કે મારું ત્યાં જીવન આખું જશે, એનો પોતે એ વિચાર્યું, એટલા માટે એની જડતા છે. શબ્દ વાપરો, એ જડતાને લીધે સામે થોડુંક નુકસાન છે પણ સામે મોટું નુકસાન છે એનો એને ભય ન લાગ્યો. થોડા નુકસાન, એ વાળના ગુચ્છા પ્રત્યે લોલુપતા વાળી તે ગાય, અને કેવી છે, અવિચળપણે. અવિચળપણે એટલે અવિચળ નહીં, આપણે 10 વાગ્યા સુધી છે ને સ્વાધ્યાય, ના તો એ અવિચળ પણ એટલે ભય પણ લાગ્યો નહીં, સ્થિર ઊભી રહી. એને એ કે મારું હમણાં મોત થઈ જશે એવો ભય પણ લાગ્યો નહીં, અવિચળ. અને આવી રીતે જ આપણે જીવનમાં મારું હર પળ આયુષ પૂરું થવા તરફ જાય છે એ તરફ વિચારતા નથી, ને નિશ્ચિતપણે હું તો મોટો થાઉં છું. હવે મારી તો મોટો એમ લાગે છે, મોટો મોટો નહીં, આયુષ મારું ઓછું થતું જાય છે. કરોડ રૂપિયા મેળા શું વિચારીએ છીએ આપણે? કરોડ રૂપિયા મેળા પુનના યોગ્ય છે તો મેળા તો શું વિચારીએ છીએ? મને મેળા છે કે મારો એટલો કાળ કમાવા માટેનો જ ગયો એ નુકસાન છે અને પુણ્ય ખાલી થયું છે. શું છે આ મનુષ્ય ભવની જે ઘડીઓ છે કેવી થવા માંડી છે? ઓછી થવા માંડી છે. પુણ્ય પુણ્ય ઉદયમાં આવે પછી રેક જ છૂટી જાય, છૂટી જાય તો પૈસા તો મળે છે ને, તો પૈસા તને ભોગવવા જેટલો સમય નથી મળવાનો તને, તો તને શું મળ્યું? તારા હાથમાં શું આવ્યું છે? મનુષ્યપણાનો કિંમતી સમય જાય છે, પુણ્ય ખાલી જાય છે અને સંયોગ મળે છે તારા વાપરવા સુધી પણ નહીં. કાલે ઉદય પાપનો આવ્યો તો ક્યાંય વહી જશે બધું. અને છતાં એક અલ્પના લોભને કારણે આ તૃષ્ણા, એક સરસ શબ્દ છે તૃષ્ણા, તૃષ્ણા છે તો સમજી લેવું વર્તમાનનો લોભ હશે જ. કારણ કે વર્તમાનમાં લોભ છે તો ભવિષ્યમાં આ ટકી રહે અને વધે મળે એવી તૃષ્ણા પણ હશે, અને વર્તમાન જો લોભ છીટો છે તો ભવિષ્ય માટે શું કામ જરૂર છે? માટે આ લોભ અને તૃષ્ણા બે પ્રકાર, વર્તમાનનો લોભ હોય અને ભવિષ્યની તૃષ્ણા. અને એને સેનાથી જીતવાનું છે? કે તું કહેજે કે મને ચૈતન્ય પરિપૂર્ણ તત્વ મળ્યું છે, મને હવે કોઈની કાંક્ષા નથી. અને એ રીતે આખી એક નાસ્તિથી વાત કરીને 116 ગાથામાં આચાર્ય દેવે બહુ અસ્થિથી આખી, અને એમાં પદ્મમલ ધારી દે કે તું ઉત્કૃષ્ટ બોધ સ્વરૂપ છો. ઉત્કૃષ્ટ અને આવા ઉત્કૃષ્ટ બોધ સ્વરૂપ આત્માની જો તું આરાધના કરી તો તારા જે કોઈ દોષ છે એ મેટા વગર રહેશે નહીં. આ એનું નામ પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. પ્રાયશ્ચિત લઈને પણ અંતે તો દોષને ટાળવા માટે છે ને પ્રાયશ્ચિત, કે દોષને રાખવા માટે. પ્રાયશ્ચિત એટલે શું છે? દોષનો સ્વીકાર. પણ દોષનો સ્વીકાર કરીને રાખવા માટે સ્વીકાર કર્યો છે કે ટાળવા માટે? તો અહીંયા તો કહે છે કે તું ઉત્કૃષ્ટ બોધ સ્વરૂપ આત્માનો સ્વીકાર કરી તો તને યથાર્થપણે જેને અહીંયા શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત કીધું એનું પરિણમન થયા વગર એ રહેશે ને એનો વિસ્તાર.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજા નંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજા નંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજા નંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સાધ્યવી સિદ્ધ દશાને પ્રાપ્ત લોકાગ્રે બિરાજમાન શ્રી ઋષભદેવ ભગવાનથી મહાવીર ભગવાન પર્યંત અનંતાનંદ સિદ્ધ પરમેશ્વરી ભગવાનનો જય હો. અનંત ચતુષ્ટયથી શોભાયમાન દિવ્યધ્વનિના ધોધ વહેવડાવનાર એવા શ્રી શ્રીમંદર ભગવાનથી અજિત વીર્ય ભગવાન પર્યંત સમસ્ત હરિયંત ભગવાનનો જય હો. ધ્રુવના ધ્યાનની ધક્તિ ધૂણી થકાવીને જિનેન્દ્ર પણ પ્રગટાવનાર એવા બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. દ્વાદશાંગી નિત્યબોધક મોક્ષમાર્ગ પ્રકાશક જીનવાણી માતનો જય હો. નિયમસાની રચના કરનાર શુદ્ધ ઉપયોગદારી કડીકાળ સર્વજ્ઞ કુનકુંદ આચાર્ય આદિ સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ મુનિ ભગવાનનો જય હો. નિયમસારના હૃદયપટ ખોલીને અમ ભક્તોને કારણ પરમાત્મા દર્શાવનાર એવા પરમકૃપા નિદાન પૂજ્ય કહાન ગુરુદેવનો જય હો. કાન ગુરુ કેડાય ધર્મરત્ન પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. મુનિદશાની અપૂર્વ ભાવના ભાવનાર એવા પરમ કૃપાળુ દેવાદી સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. સદા સર્વદા જયવંત વધ્યો વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઉસકે લિયે જિન વાણી મા કો વંદના શત બાર હૈ. બોલો દ્વાદશાંગી નિત્યબોધક જિનવાણી માતનો જય હો.